사람은 얼만 걸리면 짜는 거야. આશી સમયસારી પરમગમ શાસ્ત્ર છે તેમાં આત્મા પોતાના અજ્ઞાનથી અનાદિકાળથી પૂછ્યું છે, કર્મના ઉદયથી નહીં, બાહ્યના પ્રતિકૂળ સંયોગથી આત્મા દુઃખી નથી, તે અનુકૂળ સંયોગથી સુખી નથી, તેવા પોતાના અજ્ઞાનથી દુઃખી છે. અજ્ઞાનની વ્યાખ્યા એવી છે, જેવો પોતાનો શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્માનું અયથાર્થ જ્ઞાન એટલે કે વિપરીત જ્ઞાન, આત્મા જેવો છે એવો ન જાણતા એને વિપરીત જાણવો, આત્મા પરિણામ માત્રથી ભિન્ન હોવા છતાં પરિણામથી સહિત જાણવો, પરિણામથી સહિત જાણતા એને પરિણામમાં સ્વામિત્વ બુદ્ધિ આવે છે, થાય છે, અને તેથી એમાં એની કરતા બુદ્ધિ, એના ફળની ભોગતા બુદ્ધિ એને થઈ જાય છે. આત્મા પરિણામથી રહિત હોવા છતાં પરિણામથી સહિત માનતા આખો સંસાર ઉભો થાય છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. આત્માનું જેવું સ્વરૂપ નથી એનાથી અન્યથા વિપરીત જાણવું એનું નામ અજ્ઞાન છે. આત્મા આઠ પ્રકારના કર્મ એના બંધથી રહિત હોવા છતાં, અબંધને મુક્ત હોવા છતાં પણ તેને બંધાયેલો જાણવો ને માનવો એનું નામ અજ્ઞાન છે. એવું આત્માનું સ્વરૂપ નથી. જ્યારે વ્યવહાર નહીં કહે છે કે પરિણામથી સહિત છે, વ્યવહાર નહીં કહે છે કર્મથી બંધાયેલો છે, તે જ સમયે તે વ્યવહાર નહીં નો નિષેધ કરનાર એક નિશ્ચય નહીં પણ સાથે જ છે. એ નિશ્ચય નહીં વણે જ્યારે નિષેધ કરે કે પરિણામથી રહી છું, કર્મના બંધથી રહી છું, તેવો મારો આત્મા છે. તો એને કર્તા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ ગળે છે. પણ હજી એક બીજી ભૂલ રહી છે. અજ્ઞાન એક છે, એના કારણ બે છે. અજ્ઞાન ની ઉત્પત્તિ ના કારણ બે પ્રકાર છે. અજ્ઞાન એક પ્રકારનું, પણ અજ્ઞાન નો વિભાગ બે પ્રકારે છે. એક તો પરભાવ અને પર પરિણામ ને પોતાના માનીને કરતા બુદ્ધિ રાખવી, એનું નામ એક પ્રકારનું અજ્ઞાન છે. કેમ કે આત્મા કરતા નથી, અકર્તા છે, સાક્ષી છે, જ્ઞાતા છે. એ ભૂલ કદાચ પોતાની યોગ્યતાથી ને ગુરુ ગમે ગળે ગળે, પણ ટળવા માટે એક બીજો પ્રકાર છે. એ બીજા પ્રકાર ઉપર જગતના જીવોને ધ્યાન ઓછું ખેંચાણું છે. અનાદિકાળથી આ પંચમ કાળની વાત નથી, ચોથા કાળમાં પણ આ એક બીજો પ્રકાર અજ્ઞાનનો છે, એના ઉપર ધ્યાન ખેંચાતું નથી અને એ ભ્રમણા ભાંગવી મુશ્કેલ છે. એવી છે અજ્ઞાનનું કારણ કે હું પર પદાર્થને જાણું છું, પર ભાવને હું જાણું છું, એવું જ્યાં સુધી એને જ્ઞાન થાય તો એનું નામ અજ્ઞાન છે. કેમ કે આત્મા પરિણામના ભેદોને અને છ દ્રવ્યને જાણનારો નથી. જો પર્યાયના ભેદોને અને પર પદાર્થને જાણનારો હોય અથવા એને પરને જાણવું એના સ્વભાવમાં હોય તો પરને જાણતા એને જ્ઞાન ને આનંદ પ્રગટ થવો જોઈએ. પણ પરને જાણતા જાણતા અનંત કાળ ગયો, એક ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, છ ઇન્દ્રિય, સાત ઇન્દ્રિય, ચાર ગતિમાં રખડતા રખડતા એ બે પ્રકારના દોષ કર્યા છે. એક કરતા બુદ્ધિ, છ કરતા જ્ઞાય જ્ઞાતા, અને જ્ઞાતાને કરતા માનવો, એ મોટી ભૂલ છે. કદાચિત આગમ યુક્તિ ન્યાય ને પોતાની યોગ્યતાથી એને એ ભૂલ જણાય, કદાચ જણાય, પણ એ ભૂલ જતી નથી હજી. એ માત્ર હું અકર્તા છું અને પરનું હું કરતા નથી ત્યાં સુધી આવ્યો, પણ ત્યાં સુધી આવતા પણ એને અનુભવ થતો નથી. પર પદાર્થ, દ્રવ્ય ને નવ તત્વ ના ભેદો એ સ્વયં થાય છે, હું એનો કરતા નથી. એવા પર પદાર્થ ને હું જાણું છું, પર પદાર્થ સ્વયં પરિણમે છે, એ પદાર્થ નો હું જ્ઞાતા છું, જાણનાર છું, એવું જ્યાં સુધી સલ્ય રહે છે ત્યાં સુધી એની કર્તા બુદ્ધિ ટળતી નથી. આગમ યુક્તિ થી અનુમાન થી થાકીને હારીને પાછો ફેરો, કે મેં ઘણા ધામા ઉધામા કર્યા પણ કઈ મારું વેલું નહીં, એવા ઘણા જીવો છે. આખી જિંદગી તથા પ્રકારનો ઊંધો પુરુષાર્થ કરે કમાવાનો, પણ એની પાસે 1000 રૂપિયાની બેલેન્સ ન થાય 90 વર્ષ સુધી, એવા જીવો છે. અને જયારે અમે મુંબઈ ગયા ને સ્વદેશી માર્કેટમાં બેઠો તો હું, ત્યારે ઘણા મજૂરો બિચારા પાટીવાળા આવે, 60-70 વર્ષના બુઢ્ઢા પાર ઉપાડતા, દયા આવે કે આ હા 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 જે તો ખરા, પેટ માટે માંડ પેટનું પૂરું થાય મુંગારક, એટલે પછી થાકીને કોક કે કે ભાઈ તો થવાયો થાય છે, અને આત્મા એ પર પદાર્થો કરતા નથી, ત્યારે એ અકર્તાના પક્ષમાં આવે, પણ સાક્ષાત કરતા ન થાય જ્યાં સુધી પરિણામનો કરતા નથી, એમ પરિણામની સામે જોઈને કરતા નથી, જુએ છે પરિણામની સામે, અને હું આ પરિણામને કરતા નથી. પછી બીજી ભૂલ ટળવાનો કાળ આવે ત્યારે એમ વિચારે છે કે આ 6 દ્રવ્ય જે જણાય છે ને એનો જાણનાર નથી, એ બીજી ભૂલ છે. આત્માનું જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે, પરને ન જાણતું આત્માને જાણતું જ પ્રગટ થાય છે. એ ખ્યાલ એમાં એને ના આવે જ્યાં સુધી હું પરનો જ્ઞાતા છું, એવી બીજી ભૂલ રહી જાય છે. અજ્ઞાનનો ભેદ છે, કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે અજ્ઞાનના જ ભેદ છે, જેમ પુણ્ય ને પાપ બે આશ્રવના જ ભેદો છે. જળ કર્મના ભેદ નથી ને આત્માના પણ ભેદ નથી, આશ્રવ તત્વના બે ભેદ પુણ્ય ને પાપ, એમ અજ્ઞાનના બે ભેદ, પરિણામની કર્તા બુદ્ધિ અને પરિણામની જ્ઞાતા બુદ્ધિ. તો પ્રશ્ન આવે કે પરિણામ ને આત્મા કરતો નથી તો કોણ કરે છે, કરતા બતાવો, કરતા બતાવો એ કોણ કહે છે, કે જેને પોતાને સુખી થવું છે, ધર્મ કરવો છે, કરતા બુદ્ધિ ઉડાડવી છે, એટલે શ્રી ગુરુ ને પૂછે કે તો પછી હું કરતા નથી અને પરિણામ તો થયા કરે છે, તો કરતા વિના પરિણામ કેમ થાય, કરતા વિના કાર્ય તો થઈ શકે નહીં, એવો એક તર્ક અજ્ઞાની ને આ તર્ક ઉઠે છે કે કાર્ય થાય છે તો એનો કોઈ કરતા હો જોઈએ, હું જ કરતા છું એવું સલ્ય પડ્યું છે. ત્યારે શ્રી ગુરુ સમજાવે છે કે પરિણામ નો કરતા પરિણામ છે, ધારો ભગવાન આત્મા પરમાત્મા એ પુનપાપ ના પરિણામ નો કરતા નથી, તો પુનપાપ નો હું કરતા નથી તો સ્વચ્છંદી થઈ જશે કે નહીં, જયારે હું એનો કરતા નથી આ કરતા છું તો તારી દ્રષ્ટિ દ્રવ્ય પર આવશે, તને એવો અનુભવ થશે કે હું પરિણામ નું કરતા નથી એમ. હું કરતા છું એવું અજ્ઞાન હતું ને એ ટળી જશે, અને અકર્તા ના લક્ષે હું અકર્તા છું એવું તને જ્ઞાન ને ભાન થઈ જશે, અને પરિણામ તો થયા કરશે. કરતા બુદ્ધિ રાખ તો પણ પરિણામ થશે, અને કરતા બુદ્ધિ છોડી દઈશ તો પણ પરિણામ તો થવા યોગ થયા કરશે. તારા કરવાથી પૂર્વે થયા નહોતા, તારા કરવાથી વર્તમાનમાં થતા નથી પરિણામ, અને ભવિષ્ય કોઈ કાળે પણ તારા કરવાથી ચિત્ત પર્યાય પણ થવાની નથી. આવો આત્માનો અકારક અવેદક મૂળ સ્વભાવ છે એનો. હા હા, દ્રેય સ્વભાવ છે આ. કઈ નહીં ઠીક કરતા નથી, સ્વભાવ થી કરતા નથી. હા હા હા, જો એમ લઈશ કે નિશ્ચય નહીં થી કરતા નથી તો વ્યવહાર નહીં કરતા ઉભું રહેશે લાકડું. એ લાકડું સાધારણ નથી, નહીં નીકળે. નહી દ્વારા અનુભવ થતો નથી, નહી સાપેક્ષ હોય છે, સ્વભાવ નિરપેક્ષ હોય છે. સ્વભાવથી જ અકારક અવેદક છે આપણે, સ્વભાવથી જ જ્ઞાયક છે. સ્વભાવ જ એવો છે, કરે નહીં કોઈને થવાયો બધું વિશ્વમાં ત્યાગ કરે, પોતાના પરિણામ કે પરના પરિણામ થવાયોગ થાય છે. એમ જયારે એના ખ્યાલમાં આવે છે ત્યારે એને અકર્તાનો પક્ષ આવે છે, પણ ભલે હું કરું નહીં પણ થાય ને જાણવું તો મારો સ્વભાવ ખરો કે નહીં. અહીંયા આવીને અટકી ગયો અજ્ઞાનનો બીજો ભેદ. અજ્ઞાનનો પેલો ભેદ કરતા બધી, અજ્ઞાનનો બીજો બે માસિયા ભાઈ છે, બે સગા માસિયા ભાઈ છે. હા, કે આ હું એને જાણું તો ખરો ને. હા, કે ભલે હું નિશ્ચય નહીં કે એને ન જાણું, પણ વ્યવહાર નહીં તો જાણું ને, તો એને જાણવું રાખવું, એને પર પરિણામનું અને પરનું જાણવું ઊભું રાખવું. હું મારા સ્વભાવથી જ મારું જ્ઞાન, મારા ત્રિકાળી સ્વભાવ, પર્યાયનો ત્રિકાળી સ્વભાવ, ઉપયોગનો ત્રિકાળી સ્વભાવ એવો છે કે પરને જાણે જ નહીં ને પોતાને જાણ્યા વિના. આ પર્યાયનો જ્ઞાનનો મૂળ સ્વભાવ છે. હા હા, મૂળ સ્વભાવ છે. હવે એ સ્વભાવને ભૂલી ગયો ને હું પરનો જ્ઞાતા છું, અને વ્યવહારના પાઠો પણ આવે, વ્યવહાર જાણેલો પ્રતિમાન છે, પરિણામ ને રાગ ને કરતો નથી પણ રાગ ને જાણે છે, જ્ઞાની પણ રાગ ને કરે નહી પણ રાગ નો જ્ઞાતા માત્ર રહે છે, રાગ નો જ્ઞાતા રહે છે, એવા વ્યવહાર ની ના વચનો ઘણા આવે. પણ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે મારા વ્યવહાર ની ના જે વચનો આવે છે એને તો સત્યાર્થ ને અભૂતાર જાણજે, નિશ્ચય નહીં વળે એનો નિષેધ કરજે. મેં કહ્યું હોય કે રાગ ને જ્ઞાની જાણે છે એમ લખ્યું હોય ત્યારે મારા કથનનો નિષેધ કરજે તું, કે આ પ્રભુ વ્યવહાર નહીં આપે કર્યું છે, મને એક નિશ્ચય નહીં આપ્યો છે, મને આપ્યો છે, એકલો વ્યવહાર નહીં આપ્યો નથી આપે, વ્યવહાર નહીં આપ્યો છે મને, એ તો નિષેધ કરવા માટે આપ્યો છે. એ કથન સત્યાર્થ છે માટે વ્યવહાર નહીં છે એમ છે
નહીં,
એમ મેં કહ્યું જ નથી. કરનાર એમ કે છે, લખનાર એમ લખે છે, મેં ક્યાં કહ્યું છે વ્યવહાર સાચો છે? હા હા, મેં તો કોઈ દી કહ્યું નથી, મારા સ્વપ્નમાં પણ આવતું નથી. તો એની પર્યાય ઉપર દ્રષ્ટિ જાણવાના બાના પણ અજ્ઞાન બીજું ઉભું થયું, એક અજ્ઞાન ના બે ભેદ. હવે એવો જે ભગવાન ત્રિકાળી દ્રવ્ય એ તો અકારક ને અવેદક છે, અને આત્માનું જ્ઞાન અજ્ઞાયક છે. પરનો જ્ઞાતા દરિયાઈ નો સ્વભાવ, એક દ્રવ્ય નો સ્વભાવ છે અને એક જ્ઞાન ની પર્યાય નો સ્વભાવ, બે સ્વભાવ છે, બે સ્વભાવ અનાદિ અનંત છે. આ જે બે સ્વભાવ છે, દ્રવ્ય નો સ્વભાવ ને પર્યાય નો સ્વભાવ, અનાદિ અનંત છે. દ્રવ્ય પરિણામ ને કરે ને આત્માનું જ્ઞાન પરિણામ ને જાણે નહીં. આત્મા પરિણામ ને કરે નહીં અને આત્માનું જ્ઞાન પરિણામ ને જાણે નહીં ને પોતાને જ જાણ્યા કરે એવો પર્યાય નો અનાદિ અનંત સ્વભાવ છે. પરિણામ છે તો બતાવ્યો કે તો પરિણામ ને આત્મા જાણતો નથી, આત્માનું જ્ઞાન જાણતું નથી, તો પરિણામ ને કોણ જાણે છે બતાવો કૃપા કરીને. તારો પ્રશ્ન બહુ સારો છે. હવે તારી લાયકાત પાકી એમ અમને દેખાય છે તારા પ્રશ્ન ઉપરથી, કે વ્યવહાર ને એ પરને જાણે છે. એમાં તારો પ્રશ્ન ઉઠો કે વ્યવહાર ને એ પરને જાણે છે એટલે શું? જાણે છે તો વ્યવહાર ને એમ આવ્યું ને, વ્યવહાર ને જાણતો નથી એમ ના આવ્યું. વ્યવહાર ને એ જાણે છે એમ આપે કહ્યું, તો એ કયા પ્રકારની વ્યવહાર ને ઉભી થાય છે કે એને જાણે ને આત્માને? કેમ કે વ્યવહાર નહી તો આત્માને ન જાણે, એ તો મને આવડતું છે, એ તો હું જાણું છું કે નિશ્ચય નહી આત્મા જણાય ને વ્યવહાર નહી આત્મા ન જણાય. એટલે એ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન એમ છે કે આ પરિણામ જે થાય છે એને આપે કહ્યું કે વ્યવહાર ને એ જાણે છે, તો મારો પ્રશ્ન છે કે એવી કઈ વ્યવહાર ને ઉભી થાય છે કે એને જાણે છે? એક પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે અનાદિકાળ નું, એ એને જાણે છે. એ રાગ ને જાણવું એ બુદ્ધિ નો વિષય છે, આત્મા નો વિષય નથી ને આત્માના જ્ઞાન નો વિષય પણ નથી. ત્યારે એ ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય ના વિષય થી વ્યાવર્ત પાછો ફરે છે કે મને હવે જાણનાર જણાય છે. પર્યાય ના ભેદો કે પરદ્રવ્ય, પરદ્રવ્ય ને જાણવું અસદભૂત વ્યવહાર છે, પરિણામ ના ભેદે જાણવું એ સદભૂત ઉપચરિત વ્યવહાર છે. બે વ્યવહાર નો નિષેધ આવે છે અનુભવ ના કાળે, કે જાણનાર જણાય છે પર જણાતું નથી. આવો જયારે એને અંતરંગ માંથી નિષેધ આવે ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થાય, સમ્યક જ્ઞાન પ્રગટ થાય. અને એ સમ્યક દર્શન માં એમ એને જાણ્યું કે હું કરતા નથી ને પરનો જ્ઞાતા પણ નથી, એવા આત્માનું અનુચરણ કરે તો ચારિત્ર પ્રગટ થાય. ત્રિકાળ આત્મા નો સ્વભાવ કારક અવેદક અને ઉપયોગ નો સ્વભાવ અજ્ઞાયક. અજ્ઞાયક એટલે પરનો જ્ઞાયક. એક જ્ઞાન બેને ન જાણે, આત્માનું જ્ઞાન આત્માને જાણે ને પરનું જ્ઞાન પરને જ જાણે ને આત્માને ન જાણે. પરનું જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન. જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયને જાણે અને જ્ઞાયક નું જ્ઞાન
જાણે.
આવો વિભાગ છે. કઈ કે છે પાઠ હવે ઉપરથી વાત? આત્મા ને જાણવું એમ આવે ને, આત્મા કેવો છે, આત્મા કેવો છે ને આત્માનું જ્ઞાન પણ કેવું છે, બે જાણવું પડશે. આત્મા તો અકર્તા છે ને આત્માનું જ્ઞાન તો પરને જાણે છે. એ આત્માનું જ્ઞાન નથી, ભૂલો તું. સપર પ્રકાશક ના બાના નીચે પણ, સપર પ્રકાશક તો પ્રતિભાસરૂપ છે, એનું લક્ષ કરવા માટે સપર પ્રકાશક નથી. પરનો પ્રતિભાસ થાય છે રાગનો, રાગનો પ્રતિભાસ થાય છે માટે રાગ ને લક્ષ પૂર્વક જાણે એ જ્ઞાન નો સ્વભાવ નથી, સ્વભાવ જ નથી જાણવાનો. જાણે ક્યાંથી? પેલા જાણે છે ને પછી છોડે છે એમ નથી. ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ આત્મામાં એવી છે, વધઘટ ન થાય. દ્રવ્યમાં દ્રવ્ય આશ્રિત ચારિત્ર પ્રગટ થાય પણ વધઘટ વગર ની પર્યાય. એમ જ્ઞાન આત્માનું જ્ઞાન આત્માને જાણે અને ભેદને જાણે નહીં. હવે ભેદને ન જાણે તો પરને ક્યાંથી જાણે? આત્મા એક છે, ઈ ત્રિકાળી દ્રવ્ય છે, ઈ અકારક અવેદક છે. અને આત્માનું જ્ઞાન આત્માને જાણતું પ્રગટ થાય છે. અને પરને નહીં જ્ઞાન શું પ્રગટ થાય કે બધાની પાસે જ્ઞાન છે. આત્માને જાણે ને પરને એવો ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉપયોગમાં ઉપયોગ છે માટે ઉપયોગ ઉપયોગને જાણે છે, અને ઉપયોગમાં રાગાદી નથી માટે રાગને જાણતો નથી, રાગને કરતો તો નથી પણ જાણતો પણ નથી નથી. અલૌકિક સમીસાર છે. તેવી રીતે મોક્ષાર્થી, ફરીથી મોક્ષાર્થી દ્રષ્ટાંત પૂરો થયો. પેલા રાજાને જાણે, ધનાર્થી જેને ધન જોતું હોય રાજાને જાણે, રાજા છે એમ શ્રદ્ધા કરે અને પછી એની સેવા કરે, પ્રસન્ન કરે તો રાજા એને ધન આપે. એવી રીતે રાજા ધન આપે અને અહીંયા જીવ રાજા ધન આપે. અહીંયા જીવ રાજા પણ એક ધન નો ઢગલો છે, જ્ઞાન ને આનંદ નો ખજાનો અંદર ભીરો છે, પણ એને પસંદ કરે તો એ જીવરાજા આનંદ આપે, જો એને પસંદ ન કરે અને સમાજને પસંદ કરવા ઉભો રહીએ તો જીવરાજા જ્ઞાન ને આનંદ આપી શકે
નહીં.
પસંદ કરવો જોઈએ, આત્માની સેવા કરવી જોઈએ. એ અમે રાજાના દ્રષ્ટાંતમાં આવ્યું. હે, એને પસંદ કરે, સેવા કરે તો રાજા એને ધન આપે, એમ આ જીવરાજા. આ હા હા, આ જીવ રાજા છે, જીવ ને પણ રાજા કયો, રાજા. હા, જીવ રાજા પણ આપે, કોને આપે કે એની સેવા કરે, એને આપે. રાજ ની સેવા કરે તો, હા, દુકાન ની સેવા કરે તો કિશન, દુકાન ની સેવા કરે તો દુકાન દુઃખ આપશે, એની પાસે શું છે બીજું. પૈસા ની સેવા કરે તો પૈસો દુઃખ આપશે, પૈસા લક્ષે મમતા ને મમતા નું ફળ દુઃખ. પૈસામાં કઈ દુઃખ નથી, પૈસા પૈસો દુઃખ નથી આપતો, એ ધ્યાન રાખવું પાછું. પૈસો મારો એવી મમતા કરે તો એને દુઃખ થાય, પણ ભગવાન આત્માને રીઝવ, એકવાર રીઝવ, એને પસંદ કર, આ એની સેવા કર, એની આરાધના. અનંત અનંત કાળ થયા આત્મા સામે જોયું નથી. જેમ દારૂડિયો હોય, મિલમાં કામ કરતો હોય ને 1500 કમાતો હોય મહિનાના, પણ એ 1500 રૂપિયા 5મી તારીખે આવવાનો હોય, એની પેલા તો એને 1000 રૂપિયાનું કરજ કરી લીધું હોય, પછાડી વ્યાજ લઈને અને દારૂ પીને જુગાર રમીને રંડીબાજ કરીને પૈસા ખોઈ નાખ્યા હોય. હા, પછી 500 આવે તો બચાય તો કઈ નહીં, તો બાળકો દૂધ વગરના ટરવડે, રોટી વગરના ટરવડે, પણ દારૂડિયા ને કુટુંબના સભ્ય ઉપર દયા હોતી નથી. એમ બહુ રૂપી મદિરા નું પાન કર્યું છે. એક સમય માત્ર દારૂડિયો મોહી જીવ મદિરા પાન કરેલો આત્માની સામે જોતો નથી. હા, તો આત્મા સુખ આપતો નથી. આત્માને સેવે તો સુખ આપે, કેમ સુખ આવ્યું નહીં અત્યાર સુધી? સાચું સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ કેમ ના આવ્યું? એક સમય માત્ર એને જ્ઞાન ની સેવા કરી નથી. જ્ઞાન એટલે આત્મા. રાગ ની સેવા કરી છે પણ જ્ઞાન ની સેવતો નથી. કેવી રીતે મોક્ષાર્થી પુરુષે મોક્ષ નો અર્થ કર્યો છે નિયમ સારમાં, પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાન ની પ્રાપ્તિ એમ લખ્યું નથી, કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ એમ લખ્યું નથી. મોક્ષ ની વ્યાખ્યા, મોક્ષ ની પર્યાય પ્રગટ થાય છે. જેમ ભગવાન મહાવીર ને પર્યાય પ્રગટ થઈ ગઈ, અનંત જીવો અત્યારે મોક્ષમાં બિરાજમાન છે, અનંતા છે હો, તો એને એવી વ્યાખ્યા કરી મોક્ષ ની, પૂર્ણ આનંદ ની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. પાંચમી ગાથામાં છે, ટીકાકાર કહે છે પૂર્ણ આનંદ ની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ, એનું નામ ભગવાન મોક્ષ કહે છે. જ્ઞાન નું અમારે પ્રયોજન નથી, અમારે દુઃખ જાય ને આનંદ આવે એનું પ્રયોજન છે. આનંદ ભોગવાય છે, એ આનંદને ભોગતે છે, ભોગવે છે પણ આત્મા. ધ્યાન રાખજો, અકારક અવેદક તો મૂળ ખ્યાલમાં રાખે તો કામ આવે હું છે. હા, પ્રચુર આનંદ ને અમારા મુનિરાજ ભોગવે છે. કઈ નહીં નું કથન છે, વ્યવહાર નહીં નું કથન, સાંભળ. હા, એ તો દુઃખ ને ભોગવતા નથી તો સુખ ને ભોગવે છે એવી લિમિટેડ વાત છે, પણ ભગવાન આત્મા તો ભોગવી શકતો નથી, પરિણામ ભોગવે છે. આત્માના પરિણામ આત્માને આશ્રય જે થયા છે એમાંથી પ્રગટ થયું, તો પરિણામમાં કર્તાપણું અને ભોગતાપણું પરિણામનો ધર્મ છે. પર્યાયના ધર્મમાં કર્તા ભોગતા છે, પણ દ્રેય સ્વભાવમાં કર્તા ભોગતા ધર્મ નથી. એનામાં તો અકર્તા અને અભોગતા સ્વભાવ સ્વીકારી છે. મૂળ વાત ગુમ થઈ ગઈ, એ તો ગુરુદેવ ના પ્રતાપે બહાર આવી. આરતીઓ વ્યાખ્યાન ચાલ્યા હતા અહીંયા, અકારક અવેદક 320 કાકા વર્ષો થઈ ગયા એને, ગુરુદેવ ને પણ મસ્તી ચડી. એ દ્રવ્ય સ્વભાવની વાત છે. પર્યાય દ્રવ્ય નો નિશ્ચય ને પર્યાય નો નિશ્ચય, બે નિશ્ચય ભેગા થાય ત્યારે એક અનુભવ થાય. દ્રવ્ય નો નિશ્ચય શું, કે આ ભગવાન આત્મા કરતા ભોગતા પણાથી શૂન્ય છે, અકારક અવેદક છે, એ કરતા ભોગતા આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી, એ દ્રવ્ય નો નિશ્ચય છે. અને પર્યાય નો નિશ્ચય છે કે ભેદ ને પરને જાણે જ નહીં અને સ્વને જ જાણે, પણ અભેદ થઈને જાણે, એ જ્ઞાનની પર્યાય નો નિશ્ચય છે. હા, શું કહ્યું, જ્ઞાનની પર્યાય નો નિશ્ચય એવો છે કે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એ નિશ્ચય નથી. મારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે એ હજી નિશ્ચય નથી. એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં તદ્રુપ લેન થઈને, આત્મા થઈને આત્માને જાણે, એનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. એ ભેદ પણ દેખાતો નથી, આવ્યું તું, દ્વૈત ભાસતો નથી, આ અનુભૂતિ ના અનુભૂતિ નો વિષય ભાસતો નથી. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, દ્રવ્યનો નિશ્ચય અકારક અવેદક, અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય સ્વને જાણે ને પરને ન જાણે. એ પણ પરને જાણવાનું શલ્ય છે, એટલે પેલા થોડીક વાર અમે નિષેધ કરાવ્યું છે તને, સમજી ગયા. પછી પરને નથી જાણતો એ વિકલ્પમાં દ્વેષ છે, અને સ્વને જાણે છે એ વિકલ્પમાં રાગ છે. મધ્યસ્થ થઈને પોતાને જાણે, અભેદ પણ જાણી લે. આ તો આત્માની કથા છે, 17મી-18મી કથા મોક્ષ માર્ગ ની છે. મોક્ષ માર્ગ એટલે સુખ નો માર્ગ, કે છે મોક્ષાર્થી પુરુષે, મોક્ષ એટલે પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ, એમના મોક્ષ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, આવે છે ને ડાક્ટર, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. મોક્ષ એટલે પર્યાય છે, દ્રવ્ય નથી, અને પર્યાય ની શુદ્ધતા તેનું નામ મોક્ષ છે. ભગવાન આત્મા તો મોક્ષ સ્વરૂપ છે. એ ક્યાં દુઃખ થી મુકાય છે, દુઃખ થી મુક્ત છે ત્રિકાળ મોક્ષાર્થી પુરુષે. આત્માર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. શું કહ્યું, આત્મા ને આત્માને જાણવો, બે શબ્દ છે. આત્મા કેવો અને આત્માને જાણવો અને પરને ન જાણવું, બે શબ્દમાં રહેલું છે, આમાં લખેલું છે. પ્રથમ તો આત્માને જાણવો. આત્મા એટલે અકારક અવેદક ત્રિકાળી સામાન્ય બંધમુક્તિ રહીત એ આત્મા, અને એને જ જાણવો અને બંધમોક્ષ ને ન જાણવું. આત્મા ને જાણવો એમ શબ્દ છે બે. આત્મા કેવો અને એને જ જાણવો ત્યારે જણાય, પરને જાણતા જાણતા આત્મા જણાતો નથી, અને સ્વપરને જાણતા જાણતા પણ આત્મા જણાતો નથી. એકલો સ્વપર પ્રકાશક માંથી નિશ્ચય ખેંચડીએ છીએ. સ્વપરના પ્રતિભાસ માંથી એકલા સ્વનો આવિર્ભાવ કરી દઈએ છીએ, અને વિશેષ નો તિરોભાવ થઈ જાય જન્મ ના કાળમાં. આત્માને જાણવો એટલે નવ તત્વને ન જાણવા છત્રવીને એકલા આત્માને જાણવો, કા એકલા આત્માને જાણવો, કે પ્રથમ શરૂઆતમાં એકડાની વાત, કા એકડાની વાત સાંભળ, આત્માને જાણવો પ્રથમ, કે દેવગુરુ શાસ્ત્ર ને જાણવા કે નહીં, નવ તત્વ ને જાણવા કે નહીં. કેમ કે નવ તત્વ ને દેવગુરુ શાસ્ત્ર ને જાણવાનું જ્ઞાન આત્મામાં થતું જ નથી. એવી અલૌકિક અપૂર્વ અંદર ની વાતો છે. સમજાય એટલો સમજો એમ ગુરુદેવ કહેતા હતા. નવ તત્વ ને ક્ષત્રિય નું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી, બુદ્ધિ નો વિષય છે. આ બધા વ્યવહારનો નિષેધ કરશો તો ઉભવાનું કોઈ ઠેકાણું નહીં. એ જલ્દી બધું અંદર છે, ઉભવાનું ઠેકાણું, ઠરવાનું ઠેકાણું, બેસવાનું ઠેકાણું, પલોટી વાળું ઠેકાણું બધું અંદર માં. અરે વ્યવહારનું શું કામ છે? કસી આ વ્યવહાર થી દ્રષ્ટિ ઉઠાવી લે. વ્યવહારમાં બેઠો છો તું, હા વ્યવહારમાં બેઠો છો, કસી ગયા ત્યાંથી દરિયામાં પલોઠી વાળ. બીજું કોઈ શરણ નથી. હા હા, આત્માને જાણવો આ બે શબ્દ છે. આત્મા કેવો છે અને એને જ જાણવો અને બીજાને એ મસ્તી નાસ્તી અનેક બે શબ્દ માં કરી દીધું. આત્માને જાણવો એટલે પરને જાણવો, જાણવો નહીં. કેમ કે તું જાણતો જ નથી. જાણું છું એ ભ્રમ કાઢી નાખ. તું જાણત ને હવે જાણવાનું બંધ કરી એમ નથી કહેતા. અમે આટલો બધો વ્યવહારનો નિષેધ કરશો તો આત્મા ક્યાં જઈને ઉભો રહેશે? અંદર માં જઈને ઠરી જશે ભાઈ. તને અનુભવ થશે, તને સુખ પ્રગટ થશે, આ દુઃખ બધું ચાલ્યું જશે દ્રષ્ટિમાંથી, આ પછી દશામાંથી જશે. આત્માને જાણવું, ઓહો બે શબ્દ. પ્રથમ તો એમ તો બી કહો છો, પ્રથમ નહીં, પ્રથમ આત્માને જાણવો નહીં, પ્રથમ તો એટલે આત્માને જાણવો અને પરને ન જાણવું. એટલે પરને હું જાણું છું એ ભ્રાંતિ છોડી દે. કેમ કે પરને જાણનારો બીજો છે. પરને જાણનારો આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પરને જાણે છે, જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયને જાણે છે, આત્માનું જ્ઞાન તો આત્માને જાણે છે. હા હા, 17મી ગાથામાં આવે ને બાલગોપાળે આવવાનું છે, હજી એની ભૂમિકા ચાલે. હા હા, પ્રથમ આત્માને જાણો. એ આત્મા કેવો? આ શરીર વાળો આત્મા કે નહીં? આત્માને શરીર ન હોય તો શરીર કોનું છે? કે તારે જો સમજવા માટે હોય તો શરીર ભૂતગલનું છે, બાકી કોનું છે એનો વિચાર બંધ કરી દે. મારે શું કામ છે? જેનું હોય એનું હોય, મારું નથી શરીર. શરીર મારું નથી. આ મારો તો એ જ્ઞાનાનંદ પરમાત્મા અંદર વિરાજમાન છે. દેહ દેવામાં જ્ઞાન ને આનંદ ની અનંત ગુણ થી ખાણ છે, એ સહિત છે. પર્યાય માત્ર થી વિભક્ત અને અનુગુણ થી અવિભક્ત એવો આત્મા છે. એવા આત્માને જાણવો. આત્માને જાણે એવા જ્ઞાન ની પર્યાય ને જાણવો એમ પણ લીધું નહીં. આત્માને જે જાણે છે એવી જ્ઞાન ની પર્યાય ને જાણે ના લીધું, સીધું પ્રથમ આત્માને જાણવું. હા હા હા, પછી પછી શું કરવું જાણ્યું પછી? પછી તો શબ્દ ની રચના છે, બાકી સમય તો એક છે. ક્રમે ક્રમે કરીને સમજાવે, પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત એમ આવે છે ને, પણ એમ સમજાવવા માટે ક્રમ છે. પણ પેલા આત્માને જાણે છે પેલા સમયે, અને બીજા સમયે એની શ્રદ્ધા કરે છે, એમ છે. સમય એક છે પણ કથન પદ્ધતિ સમજાવવા માટે એમ સમજાવે કે આત્માને જાણવો પછી શું કરવું, કે જાત્રા કરવા જાવું, હા પછી શું કરવું, કે પૂજા કરવી, વ્રત કરવા, સમય શિખર જાવું, મંદિરો બંધાવવા, શાસ્ત્ર વાંચવા. આત્માને જાણ્યા પછી શાસ્ત્ર વાંચવા એમ લખ્યું નથી. શું કહ્યું આમાં? આ તો બધી અંતરની વાતો લખે છે.
અદ્ભુત વાત છે, ને વાણી અદ્ભુત છે, ભાષા પણ અદ્ભુત નીકળી ગઈ છે.
જાણે તે માણે, હે જાણે તે માણે, બીજો તો ઉપાય નથી. પ્રથમ આત્માને જાણવો પછી તેનું સંધાન કરવું. પેલા આત્માને જાણવો ને નવ તત્વ નું સંધાન પછી કરવું એમ છે?
નહીં,
કે નવ તત્વ નું સંધાન કરનારો આત્મા નથી. અમે કેમ ઉપદેશ આપીએ ત્યારે કે એવું તો આવે છે નવ તત્વ નું સંધાન તે સમય દર્શન કે વ્યવહાર ને એનું કથન છે. સાંભળ તું સાંભળ ભાઈ, નિશ્ચય ની વાત સાંભળે નથી. આ શુદ્ધની નો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. અને શુદ્ધની નો ઉપદેશ શ્રી ગુરુ આત્માને હિતને માટે કહે છે. પછી તેનું સંધાન કરવું, જાણેલાનું સંધાન, જે જાણવામાં આવ્યો, જાણવામાં જ્ઞાયક આવ્યો, પ્રત્યક્ષ થઈ ગયો, તો જે જાણવામાં આવ્યો તે જાણનારો તે જ હું છું એમ સંધાન પ્રગટ થઈ જાય છે. આ જાણેલાનું સંધાન થાય છે, તેનું જ સંધાન કરવું. આ જે જ્ઞાનનો વિષય છે એને જ શ્રદ્ધાનો વિષય બનાવજે. જ્ઞાન નો વિષય જ્ઞાયક, ને શ્રદ્ધા નો વિષય નવ તત્વ કે દેવગુરુ શાસ્ત્ર એમ નથી. વિષય ફરતો નથી, જે જ્ઞાન નો વિષય તે શ્રદ્ધા નો વિષય, શ્રદ્ધા નો વિષય તે ચારિત્ર નો વિષય છે. પછી તેનું જ શ્રદ્ધાન કરવું. હવે શ્રદ્ધાન કેવું થાય છે? સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું તો શ્રદ્ધા ને જ્ઞાન માં શું આવ્યું? એ જ્ઞાન પ્રધાન કથન છે, પણ શ્રદ્ધા થી મુખ્યતાથી વાત કરે છે, કેમ કે શ્રદ્ધા ભેદ ને ગ્રહણ કરતી નથી. પણ શ્રદ્ધા પોષક એ જ્ઞાન છે, એ જ્ઞાન શ્રદ્ધા પોષક છે. શ્રદ્ધા જ્ઞાન માં શું આવ્યું? આચરણ પહેલા, આચરણ તો હવે પછી આવશે, ચારિત્ર તો પછી થશે, પણ ચારિત્ર પ્રગટ થવા પહેલા શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયા પછી એમ આવ્યું અવશ્ય કે હું આત્માનો અવલંબન લેતા કર્મનો ક્ષય થઈ જશે, દુઃખનો મને ક્ષય થશે આત્માનું આચરણ કરીશ તો. આચરણ કરવા પહેલા આચરણ કેવું હોય એનું જ્ઞાન થઈ જાય છે. શ્રદ્ધા જ્ઞાનમાં બધું આવી જાય છે કે સભામાં ઠરવાથી જ કર્મનો મોક્ષ, કર્મ ક્ષય થશે. શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, આજે જાણવામાં આવ્યો ને મને એ જ આત્મા છે, જ્ઞાનાનંદ પરમાત્મા હું છું, હું પરમાત્મા છું, હા લે ને હું પરમાત્મા છું, હા એમ લે પ્રથમ. તે શ્રદ્ધાનો વિષય તો બરાબર કે પરમાત્મા છે, તો જ્ઞાન તો સો પર બે નહીં જાણે, નહીં અનુભવ થાય ભાઈ, નહીં થાય. એ જે શ્રદ્ધાનો વિષય જ્ઞાનનો વિષય છે, એ જ્ઞાનનો વિષય છે. એકલો જ્ઞાયકને જાણે છે જ્ઞાન, અરે જ્ઞાન જ્ઞાયકને જાણે છે, જ્ઞાયક આશ્રિત જે જ્ઞાનની પર્યાય થાય એને પણ જાણતો
નથી.
પર્યાયથી ચક્ષુ સર્વથા બંધ થઈ જાય છે. તું પરની વાતો ક્યાંય નહીં, ક્યાંય એની ભેદ દેખાતો નથી. ભીના ભાવાનો દ્રષ્ટા, જે ભીન છે આત્માથી એ દેખાતા, એક ચૈતન્ય સર્વોપરી તત્વ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. આ વિકલ્પાત્મક ભૂમિકામાં આવો વિચાર સાધક થયા પછી આવો વિચાર આવે છે ને કે જે મારા આત્મામાં જાણવામાં જ્ઞાન આવ્યું એ જ હું છું, એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એ સમ્યક દર્શન એ વિચાર કરે છે જાણવામાં આવ્યો, એમાં જો જ્યારે ઠરીશ એવું આચરણ ઉદય થશે ત્યારે આઠ કર્મનો અભાવ થઈને મારો મોક્ષ થઈ જશે એવું જ્ઞાન થાય છે. મોક્ષ થવા પહેલા મોક્ષના કારણને જાણી લે છે. શું કહ્યું? મોક્ષ ઉદય થવા પહેલા મોક્ષ ક્યાં કારણથી થશે? કે સ્વભાવમાં ઠરવાથી થશે? ઠર્યો નથી પણ મોક્ષનું કારણ એના જ્ઞાનમાં આવી ગયું છે એટલે એ લાઈન પકડે છે. પછી ઠરવાનો પ્રયત્ન કરે છે. વચ્ચે ભલે પાંચ મહાવ્રતના પરિણામ આવી જાય, એ પરિણામ મારા નથી, કરતો તો નથી, પણ હું એને જાણતો પણ નથી. કેમ કે જાણતો લક્ષ થઈ જાય, લક્ષ વગર જાણવું ન હોય. હું પાંચ મહાવ્રતનું મને લક્ષ નથી, સાત તત્વો નો સમૂહ પરદ્રવવાથી હું પરાન્મુખ છું. આવ્યું ને? મોક્ષ માર્ગ થી હું પરાન્મુખ છું. સાત તત્વોના સંવર્ધ જરા જેને પ્રગટ થયો છે સાધકને એ મને પરદ્રવ્ય છે, પરાન્મુખ છું, એટલે કે મારું લક્ષ્યમાં નથી. એ છે એને એક બીજું જ્ઞાન જાણે છે, મારું જ્ઞાન મને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન એને બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી, ભેદને જાણું. ઓહો, ક્યાંનું ક્યાં અંદરમાં જવાનું છે. હજી તો આનું આમ કરી નાખું, નાનું આમ કરી નાખું, નાનું આમ કરી નાખું, આને ઉખડી નાખું, નાનું આમ કરી નાખું. પ્રભુ ક્યાં વયો ગયો તો પ્રમાણની બહાર, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતો નથી, એમાંથી ગયો તો બીજા દ્રવ્યની કરતા બુદ્ધિ રાખી તે. એ તો જૈન નથી, અજૈન છે. પરની કરતા બુદ્ધિ વાળો તો અજૈન છે. અરે આચાર્ય ગુરુદેવ તો ત્યાં સુધી કહ્યું કે હું પરને જાણું છું એમ જે માને તે દિગંબર જૈન નથી. પણ સાહેબ પરને જાણવું તો સ્વભાવ છે કે તું ભૂલો, સોને જાણવું સ્વભાવ છે કે પરને જાણવું સ્વભાવ છે? હવે પરને જાણવું સ્વભાવ હોય તો હું તને એક પ્રશ્ન કરું છું કે અનંત કાળથી તે પરને જાણ્યું, આનંદ આવ્યો? ના સાહેબ, આનંદ તો નથી આવ્યો. તો પાછો ફર કે પરને જાણવું વિભાવ છે સ્વભાવ નથી? વ્યારો થઈ ગયા ત્યાંથી. ઘણું ગહન ને ઊંડું તત્વ છે. ઊંડો ઉતરે એ દેવસિંહભાઈ અમારા હતા, એ ગાતા હતા, અંદર સમુદ્રમાં જાય તો રતન મળે અને કાંઠે ઉભે તો શંખલા હાથમાં આવે, એ બોલતા હતા. શું બોલતા હતા? આ છે કોઈને પૂછી લ્યો,
મોતી
જાય ઊંડો ઉતરતું. આ ઊંડો ઉતરવાનો લાભ બહુ મોટો, એક સમય ની કમાઈ અનંત કાળ તક ખાઈ ગયા. એક સમય ની કમાઈ હો, માત્ર અનુભવ થયો, અવશ્ય કર્મથી શંકા નથી, અવશ્ય શબ્દ વાંચો, ચોક્કસ મને હવે કર્મ નો બંધ છૂટી જશે. એવું મને જ્ઞાન સદાન પ્રગટ થયું છે અને એમાં હું ઠરીશ, ઠેરો નથી, ખરીશ ત્યારે કર્મ થી છૂટાશે એમ કે છે. એટલું જ્ઞાન ને દર્શન થયું, એમાંથી કર્મ થી છૂટી શકતો નથી. દ્રષ્ટિ અપેક્ષા છૂટ્યો બીજી વાત, આ તો ચારિત્ર ની મુખ્યતા થી વાત કરે છે. અહીંયા આ ગાથા ચારિત્ર ની છે. અવશ્ય કર્મો થી છૂટી શકા અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું, જે તારા શ્રદ્ધા જ્ઞાન માં આવ્યું ને એ શુદ્ધાત્મા, એમાં જ આચરણ એટલે એમાં લીન. જો કર્યું છે આચરણ કરવું એટલે અનુભવ વડે તેમાં લીન થવું, આ હા આત્મામાં લીન થવું. જે જ્ઞાન દર્શનમાં શ્રદ્ધામાં જ્ઞાન ને આનંદમય મૂર્તિ આવી છે તેમાં જ ઉપયોગ લગાવો વારંવાર. જે ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ ના અંદર માં ખરેખર તો અંદર નો ઉપયોગ અંદર વળે છે, બહાર નો ઉપયોગ તો એમાં લબ્ધ થઈ જાય છે. પણ સમજાવવા માટે ઉપયોગ બહાર જાય છે ને અંદર માં વાળવો, બીજું શું થાય? ઉપદેશ માં તો એમ જ આવે છે. હા, જે ઉપદેશ ઉપયોગ પ્રગટ થઈ ગયો ઇન્દ્રિય જ્ઞાન નો, એ ક્યાંથી અંદર માં વળે? અંદર માં બીજો ઉપયોગ જ્યાં પ્રગટ થાય ત્યાં એ ઉપયોગ નો વ્યય થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન નો અતિન્દ્રિય જ્ઞાન નો જન્મ થાય છે, એમાં આત્મા નો અનુભવ થાય છે. અનુભવ વડે તેમાં લીન થવું, કારણ કે આમ, કારણ કે સાધ્ય એટલે મોક્ષ, સાધ્ય એટલે મોક્ષ ની પર્યાય, મોક્ષ ની પર્યાય સાધ્ય છે, ધ્યેય નથી. એ તો આત્મા જે પેલો કહ્યું એ, અને એનું અનુચરણ કરતા સાધ્ય મોક્ષ, મોક્ષ માર્ગ નું ફળ મોક્ષ. સાધ્ય જે નિષ્કર્મ, નિષ્કર્મ એટલે રાગ દ્વેષ મોહથી રહિત, આઠ કર્મ થી રહિત, ભાવ કર્મ થી રહિત, એનું નામ નિષ્કર્મ. નિષ્ક્રિય જુદી ચીજ અને નિષ્કર્મ જુદી ચીજ. નિષ્ક્રિય દ્રવ્ય નું વિશેષણ છે, ત્રિકાળ નિષ્ક્રિય, કરતા ભોગતા પણ નથી. અને નિષ્ક્રિય અને નિષ્કર્મ, નિષ્કર્મ કર્મ રહિત એવી અવસ્થા મોક્ષ થી પ્રગટ થાય. કર્મ એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, લોક કર્મ થી રહિત એવી સાધ્ય અવસ્થા મોક્ષ ની પ્રગટ થાય. થાય ને થાય નિષ્કર્મ અવસ્થા રૂપ. જો મોક્ષ ની પર્યાય ને નિષ્કર્મ અવસ્થા કઈ, રાગ રહિત ની પરિપૂર્ણ વિતરાગ અવસ્થા, અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ. આ પરિણામી આત્મા ની પ્રાપ્તિ થાય છે. મોક્ષ ની પ્રાપ્તિ પર્યાય ની નહીં, પર્યાય પરિણત નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ ની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું? આ ધ્યેય પૂર્વક નહીં થાય છે. પર્યાય થી રહિત નું શુદ્ધાંત જ્ઞાન કર્યું, પણ અનુભવ જ્યાં થયો ત્યાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ની પર્યાય થી અભેદ શુદ્ધ સ્વરૂપ નો સાધ્ય એવી દશા પ્રગટ થઈ ગઈ. સાધ્યમાં કેવળ જ્ઞાન જુદું ને આત્મા જુદો નથી, પૂર્ણ આનંદ પ્રગટ્યું અને પૂર્ણ આનંદ ની મૂર્તિ એ જુદી છી નથી. એક જ્ઞેય છે, એક સત્તા છે એની, એક જ્ઞેય છે. ભલે તે ધ્યેય નથી પણ જ્ઞેય તો છે, એ જ્ઞેય માં ધ્યેય છુપાયેલું છે. શું કહ્યું? પરિણામી દ્રવ્ય માં અપરિણામી છુપાયેલો છે, રહેલો છે. છુપાયેલો એટલે રહેલો છે એમાં. એનો નિષેધ નથી આવતો આમાં ધ્યેયનો. ધ્યેય પૂર્વક નહીં થાય છે. ધ્યેયનું ધ્યાન કરતા જાતા ધ્યાન ને ધ્યેયની હુઈ અભેદતા, હુઈ અભેદતા આવે છે ને, તેમાં આવે છે. હા, દોલતરામજીમાં બે વાત આવે છે તેમાં, જાતા ધ્યાન ને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન ને નહીં. આવડે છે બેન? મોક્ષ ની પર્યાય છે, મોક્ષ ની પર્યાય મોક્ષ નથી. મોક્ષ પર્યાય પરિણત આખો આત્મા મોક્ષ કે એ સાધ્ય છે. ભેદ થી મોક્ષ ની પર્યાય ને સાધ્ય કહેવાય. ભેદ થી પણ અહીંયા કે છે, અહીંયા ભેદ ની વાત નથી. આ દ્રષ્ટિના એકલા વિષયના પક્ષપાતમાં ચડેલો એને ન ગમે. નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ આત્મા નો અનુભવ થાય એમ લખે છે. એવું સ્વરૂપ છે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા. અભેદ છે અને એમાં લીન થતા જે પર્યાય પરિપૂર્ણ પ્રગટ થઈ એ પણ આત્મા થઈ ગયો. એ પર્યાય ન રહી, મોક્ષ ન રહ્યો. આત્માનો મોક્ષ થઈ ગયો એમ કહેવાય. પર્યાય થાય છે પર્યાયનો મોક્ષ, પણ આત્માનો મોક્ષ અભેદની વિવક્ષા સુધી. હા આમાં છે યાદ વાત છે. આ લીલા સમજવું પડે, સમજવું પડ્યો. એ જ્ઞાની ની હારે હારે હાલવું આપણે. અહીંયા અભેદ કેમ કહ્યું કે કહ્યું છે બરાબર છે. હા તો એકલી પર્યાય ને મોક્ષ જાણક ને, તો એકલી પર્યાય તારા જ્ઞાન માં મોક્ષ થશે તો એ જ્ઞાન નું જ્ઞાન થાય. એ બુદ્ધિ નો વિષય થઈ જશે. એ ગુણ છે ને બુદ્ધિ નો વિષય છે. આ તો અભેદ સુદ સ્વરૂપાત્મા આખો અભેદ પરણ પૂર્ણાનંદ નો નાથ અંદર પ્રગટ થઈ ગયો. દ્રવ્ય પૂર્ણ ગુણ પૂર્ણ ને પર્યાય પણ પૂર્ણ, એમાં દ્રવ્ય ગુણ ને પર્યાય આ પૂર્ણ છે એવો ભેદ પણ નથી, એવો અભેદ. નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માનું સ્વરૂપ અભેદ જ છે પર્યાયથી. એટલે પર્યાયથી અભેદ કે હા અભેદ, પર્યાયથી ભિન્ન કે પર્યાયથી ભિન્ન, એ ભિન્ન નો વિકલ્પ નથી ને અભેદ નો પણ વિકલ્પ નથી. જે છે તે લઈ લે. હવે એ તો સમજાવવા માટે બધું હોય છે. નિષ્કર્મ રાગ રહિત અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ. હા ભેદ દેખાતો નથી મોક્ષ ની પર્યાય નો ને આત્મા નો, તેની સિદ્ધિ ની એ રીતે ઉત્પત્તિ છે અથવા અન્યથા અનુપત્તિ છે. આ રીતે મોક્ષ ની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે મોક્ષ ની પ્રાપ્તિ થતી અર્થાત સાધ્ય ની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આ પેલો પારો પૂરો થયો, પછી બીજો ને ત્રીજો ત્રણ પારા છે. વખત થઈ ગયું. આત્મને જાણવો, આ હા બે શબ્દ મુજબના છે. બોલો જીનવાની બોલો. એક કોઈ ઉઠવાનું પણ થતું
સ્વયં સિદ્ધ શાશ્વત પરમાતમ
ગાયક તો બસ ગાયક રે
बस गायक है,
गायक तो बस गायक है।
उपमा जिसकी नहीं बखानी,
उपमा जिसकी नहीं बखानी,
जिसकी नहीं बखानी,
उपमा जिसकी नहीं बखानी।
गायक तो बस गायक है,
गायक तो बस गायक है,
गायक तो बस गायक है,
गायक तो बस गायक है।
कुछ भी दिखलावे,
भेद नहीं कुछ भी दिख लावे,
भेद नहीं कुछ भी दिख लावे,
भेद नहीं कुछ भी दिख लावे,
तम रस मई अनुभव में आवे,
सम रस मई अनुभव में आवे,
गायक तो बस गायक है,
गायक तो बस गायक है, गायक तो बस गायक है।
परम परम कृपालु श्री सदगुरुदेव, परम कृपालु श्री
कहाँ।